તારીખ 3/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 238 અને 239 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170
પરિણામ એકાંતે દુઃખમય અને આકુલતા રૂપે હોવાથી એ પણ પ્રશ્ન કરે છે કે આ આકુલતાનો થાક કેમ લાગતો નથી. આકુલતાથી જીવ થાકે તો અવશ્ય વિરામ પામે, કેમ કે થાકેલો શું કરે? જે પ્રવૃત્તિથી થાકે એ પ્રવૃત્તિ આપોઆપ બંધ થાય એને વિરામ પામવું કહેવામાં આવે છે. એવી સ્થિતિ આવે છે ત્યાર પછી એ પરિણામથી મટકી સ્વરૂપમાં વિશ્રામ રૂપ સ્વરૂપમાં સ્થિરતા રૂપ પરિણામ પહોંચે છે. જો થાકે જ નહીં તો એનો ઉત્સાહ તો એવો છે કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં અનંતકાળ ગયો છે, હજી અનંતકાળ જઈ શકે છે. એ પણ એની શક્તિ મોટી છે. અનંતકાળ આકુલતાને સહન કરવા છતાં એનો નાશ થતો નથી, તે ઉભો જ રહે છે સદા. દુઃખી થઈને પણ જીવે છે. વસ્તુનો તો નાશ થઈ શકતો નથી, એટલે અનંત અસ્તિત્વનું સામર્થ્ય છે. અનંત અસ્તિત્વનું સામર્થ્ય છે કે એની હસ્તી કોઈ મળતી નથી, કોઈ બચાવી શકતું નથી. પણ જે જીવ દુઃખથી છૂટવા ચાહે છે, સંસારથી છૂટવા ચાહે છે, એ જીવ પોતે પોતાને આ રીતે અંદરમાં પૂછે છે.
દેખાય આવે છે
આટલી સ્પષ્ટતા અધ્યાત્મના વિષયમાં જે અત્યારે જોવા મળે છે એ કોઈ સાહિત્ય જોતા છેલ્લા હજારો વર્ષના સાહિત્યમાં એક અસાધારણ પ્રકાર છે. સારા કાળે તો કાળનો કઠિયારો હોય તે આજે કેવળ જ્ઞાન પામે. સારા કાળે કાળ જેવા કાળમાં સાધારણ દેખાતા માણસો પણ ધર્મ પામે છે, ધર્મના માર્ગમાં આગળ વધે છે અને પૂર્ણતાને પણ પામે છે. એવો પણ કાળ હતો, એવો પણ આ ક્ષેત્રની અંદર ચોથો વારો છે એમાં એવો પણ કાળ હતો કે જેમાં સાધારણ દેખાતા હોય એવા જીવો પણ ધર્માત્મા થાય છે, ગુરુ દિશા પામે છે, કેવળ જ્ઞાન સુધી પણ પ્રાપ્ત કરી શકે છે એમ કહીને પણ પ્રેરણા આપે છે. એ પણ એક જીવ છે ને, હું તને સાધારણ માનીને અટકી કાં જા છું કે આવું કામ તો મોટા માન યોગીઓનું મુનિઓનું કામ છે એમ નથી, તું પણ કરી શકે એમ. એ જીવ કરી શક્યો તો તું પણ કરી શકે એમ છે. અને એને કાળ સારો કહીને એમ કહીને નથી કેમ કે આ કાળ ખરાબ છે માટે તને નડશે એમ પણ કહેવું નથી. જે જીવ પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરે એને માટે અનંતા ચોથા આરા કરતા પણ આ પાંચમો આરો વિશેષ ઉપકારી છે. અનંતા ચોથા આરા ગયા કે નહીં? આ જીવની હયાતીમાં કેટલા ચોથા આરા ગયા? અનંત ઊંડા અવસર, અનંત અવસર પીણે ઉત્સર પીણે કાળ ગયા, બેમાં ચોથો આરો અનંત ગયા. જ્યારે પામે ભલે ને પંચમારામાં પામે પણ એ અનંત ચોથા આરા કરતા એના માટે વિશેષ છે. અને એ અત્યારે થઈ શકે એવું એની પૂરી શક્યતા છે. અત્યારે બીજા જીવો પણ પામે છે, જે કોઈ જીવો પામે છે એ પણ તારા જેવા જ જીવો છે. જો બીજા જીવો પામે છે તો તું શું કરવાનું પામે છે? જગતમાં બીજા કાર્યો માટે શું કરે છે કે બીજા આ કામ કરી શકે છે તો હું શું કરવાનું કરી શકું? અહીંથી દિલ્હી જવું છે, તમે જઈ શકો તો હું શું કરવાનું જઈ શકું? તમે ટિકિટ લઈને બેસો, હું ટિકિટ લઈને બેસું. બે ગાડી તો મળે છે, ગાડી ના પાડતી નથી એમ. અહીંયા કહે છે કે માર્ગ એમ નથી કહેતો તને નહીં આવવા દઉં. કોઈ જીવને એમ માર્ગ નથી કહેતો તને નહીં આવવા દઉં. માર્ગ તૈયાર છે, પોતે ચાલે એટલી વાર છે, માર્ગ ખુલ્લો છે. બહુ મોટા સદભાગ્યનો વિષય એ છે કે માર્ગ આજે પણ ખુલ્લો છે, છઠ્ઠા આરામાં માર્ગ બંધ થશે. જીવની વૃત્તિઓ પણ એવી થઈ જશે. તો અત્યારે ઉતરતી વૃત્તિ તો દેખાય આવે છે. એક દૃષ્ટાંત સારા કાળનો લીધો છે, એમાંથી સવળું લેવાનું છે કે આ કાળે આ જીવ પામી શકે એ પ્રમાણે માર્ગ ખુલ્લો છે એ એના માટે બહુ મોટી આશાનો વિષય છે, બહુ જ આશાસ્પદ પરિસ્થિતિ છે. એટલું જાણીને આત્માર્થે જીવ કામે લાગી જાય છે કે હું તો મારું કરી લઉં. દુનિયા દુનિયાનું જાણે, અનંત કાળમાં અનંત લોકો પરિભ્રમણ કરતા રહેશે અનંત જીવો, આપણે એમાંથી છૂટા પડી જઈએ. પ્રશ્ન ચાલ્યો તો 6 મહિનામાં 608 જે પ્રશ્ન 6 મહિનામાં 608 જે જાય તો કેટલી વારો આવે? પ્રશ્ન થાય છે ને કેટલી વારો આવે? પણ ત્યારે સુવ્યક દર્શન પામ એટલે તારો 608માં નંબર લાગી ગયો. તું 608માં કે નંબર લાગે એમ શું કરવા જોઈએ? અત્યારે અનુભવમાં આવે એટલે તારો નંબર લાગી ગયો, એ 608માં તારે નોંધ થઈ ગઈ કે આને હવે પૂર્ણતાથી આવીના રહેવાની નથી, એને મોક્ષ થઈ આવીના રહેવાનો નથી. 608 સામે શું કરવા જોઈએ? અત્યારે તો અસંખ્ય સમ્યક દ્રષ્ટિઓ છે, સર્વકાળે હોય છે અસંખ્ય. આજે દ્વીપમાં છે ભલે તિર્યન છે, એ તો ખોળ્યો તિર્યનનો છે, આત્મા ક્યાં તિર્યન છે? હૃદય છે. અસંખ્ય સમ્યક દ્રષ્ટિઓ હોય છે, સંખ્યાતા મુનિઓ હોય છે, સંખ્યાતા કેવળીઓ છે. કેટલા કેવળીઓ છે મહાવિદ્યા આદિમાં જુઓ, હજારો કેવળીઓ છે, લાખો મુનિઓ હોય છે, થોડા બંધ. અને સમ્યક દ્રષ્ટિ તો કેટલાય ક્રમશઃ બધા ગાય છે. એમાં કઈ 608માં કઈ સંખ્યા ઓછી નિશ્ચિત થઈ છે માટે કઈ તકલીફ ઉભી થવાની છે એવું કઈ નથી. તો ગામે લાગે જા પ્રથમ પ્રવેશ કરી લીધો એટલે તારે પૂર્ણતાની ગેરંટી છે. એટલે એ વિચાર કરવાની જરૂર નથી, 608નો વિચાર કરવાની આ જીવને જરૂર નથી. અત્યારે પોતે ધર્મ પામે તો નથી એને કાળનો વિચાર કરવાનો, નથી એને ક્ષેત્રનો વિચાર કરવાનો, નથી અત્યારના જીવોનો વિચાર કરવાનો કે આવા છે ને તેવા છે. તો દેશકાળ પ્રમાણે બધા હોય, કાંઈ વિચાર કરવાનો જરૂર રહેતી નથી. પોતે પોતાનું સંભાળી લઈએ એટલે વાત પૂરી થઈ. પરિભ્રમણના ચક્કરમાં પડેલા જે જીવો છે એમાંથી 608 જીવો સીતાલયમાં જાય છે. એટલે સંસારમાં પરિભ્રમણ કરવાનું કરતા જીવોની સ્થિતિ એટલી ને એટલી રહે છે, નથી વધતી નથી ઘટતી. કોઈ ક્ષેત્રમાં મનુષ્યો ઘટે મનુષ્યો વધે એવું થાય, પણ કોઈ જીવોની સ્થિતિ પરિભ્રમણ કરતા જીવોની સ્થિતિમાં વધઘટ નથી. અનંતા નિગોદમાં પડ્યા છે, અનંતા સિદ્ધમાં ક્રમશઃ થતા અનંતા ગયા. બે બાજુ અનંતની સંખ્યા છે અને પરિભ્રમણ કરે છે એમાં પણ અનંતની સંખ્યા છે, ત્રણેય અનંત છે. કોઈમાં છેડો આવતો નથી, નથી ઓલા પણ ક્યાંય ભળે જતો, અહીંયા ખાલી થતું, અહીંયા વચ્ચે કઈ સંખ્યામાં વધતો નથી. અનંતા છે, અનાદિથી અનંતા છે. અને અનંત કાળ સુધી અનંતા જશે તો ત્યાં કઈ બીજી તકલીફ થાય એવું નથી. 45 લાખ યોજનની જે સિલસિલા છે એમાં અવગાહનત્વ એટલું અનંતુ અવગાહનત્વ છે. કેટલું? પ્રત્યેક જીવને અવગાહન શક્તિ કેટલી, અથવા પ્રત્યેક આકાશના પ્રદેશને અવગાહન શક્તિ કેટલી કે અનંતી, એમાં પણ ક્યાંય તકલીફ પડે એવું છે. એક સિદ્ધાર્થમાં છે ત્યાં આનંદતા સિદ્ધાર્થમાં છે, એમાં આનંદતા નો ઉમેરો થયા જ કરશે, છતાં ત્યાં કોઈ તકલીફ નહીં. બધા અનંત પરમાનંદમાં બિરાજમાન રહેશે મોક્ષ દશામાં. કોઈ કોઈને સ્પર્શતા નથી, સ્પર્શ નામનો આત્માને સ્વભાવ નહીં હોવાને લીધે અસ્પર્શી હોવાથી કોઈ કોઈને સ્પર્શતા નથી. આપણું આ શરીરની અંદર કેટલા જીવ હશે, હાલે ચાલે એવા બે ઇન્દ્રિય જીવો કેટલા હશે? આ ઈયળ જેવા દેખાય છે, પાસ થાય છે, ફરવું થાય છે, વિષ્ઠામાં હોય છે, કઈ ખબર પડે? સ્પર્શ જ નથી. સ્પર્શે તો સ્પર્શેન્દ્રિય ઉપર જ છે. અહીંયા 100 એડે ત્યારે ખબર પડે, પછી પા ઇન્દ્રિય, અડધો ઇન્દ્રિય, એક ઇન્દ્રિય ઇન્જેક્શન નાખે છે, કઈ ખબર ના પડે. પડે કઈ ખબર, કઈ ખબર ના પડે, કેમ કે સ્પર્શેન્દ્રિય તો ઉપર જ છે, ઉપરના પ્રદેશમાં છે, અંદરના પ્રદેશમાં સ્પર્શ નો ઉગાડ નથી, કઈ ખબર ના પડે. એ તો એને કલ્પના થઈ ગઈ છે, અરે રે આવડી બુટી સોય સિદ્ધિ નહીં એમ લાગે, પણ એમાં કઈ નથી, ઉપર ચટકો ભરે એટલે જ ખબર પડે, પછી કઈ ખબર ના પડે. એમને નીચે નાખે જાય તો કઈ ખબર, અસ્પર્શી સ્વભાવ છે. આ તો સ્પર્શ નો ઉગાડ છે એટલે સ્પર્શ નું જ્ઞાન થાય છે, સ્પર્શ નથી થતો. સોય આત્માને હડતી નથી, આત્માના પ્રદેશ ને હડતી નથી, ત્યાં ઉગાડ છે, પ્રદેશ ખુલ્લા છે, એનું જ્ઞાન થાય છે. પણ જ્ઞાન ને પકડે તો ખબર પડે, જ્ઞાન થી જ્ઞાન ને પકડે તો ખબર પડે કે આ જ્ઞાન થાય છે, સ્પર્શ નથી થતો. એ તો પ્રયોગ કરવા જેવો છે કે આથી સ્પર્શે છે ને, આંગળાથી સ્પર્શે છે, લીસું છે, ખરબચડું છે, ટાઢું છે, ઊંડું છે, જરાક બારીકાથી તપાસ કરે તો ખબર પડે કે જ્ઞાન થશે આ કઈ થતું નથી. જેને એમ કહે છે કે હું હડ્યો, ત્યાં જ્ઞાન થવા સિવાય કઈ નથી થતું, ત્યાંના પ્રદેશોમાં જ્ઞાન નો પર્યાય થાય છે, બીજી કઈ થતું, એમાં ખબર પડે છે કે આ લીસું છે, ખરબચડું છે, ઠંડુ છે, સિવાય જ્ઞાન થતું નથી, સ્પર્શ થતો જ નથી. જ્ઞાન જ્ઞાન સ્પર્શતું નથી, વગર સ્પર્શે જાણે છે સ્પર્શના પર્યાયને, ઉદગળના સ્પર્શ ગુણના પર્યાયને વગર સ્પર્શે જાણે, એનું નામ સ્પર્શ સંબંધીનું જ્ઞાન કહે છે. સ્પર્શીને જાણે એમની, વગર સ્પર્શે જાણે, એવું વિશે છે. જ્ઞાનમાં અનુભૂતિનો સ્વભાવ શું છે, અનુભવ સ્વભાવ શું છે એ ખબર પડે. જ્ઞાનમાં અનુભવ કરવું તે શું, કેમ કે વેદ જ્ઞાનમાં એ વિષય લીધો ને 17-18, અનુભૂતિ તે હું છું, જ્ઞાન તે હું છું એમ નહીં કહેતા, જ્ઞાનમાં જે અનુભૂતિ છે તે હું છું. જ્ઞાન તો એ સિવાય જ્ઞેયો ને પણ જાણે છે એ વિચારવું છે, અનુભૂતિ તે હું છું એમ જાણવું. એ જો અનુભૂતિ, અનુભૂતિને જ્ઞાન ગ્રહણ કરે તો જુદો પડી જાય છે, આપોઆપ જુદો છે, જુદો અનુભવમાં આવી જાય છે, એટલે એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. અનુભૂતિ છે તે જ હું છું એમ અનુભવ થયો, એને જ આત્મજ્ઞાન થયું. જેને એવું આત્મજ્ઞાન થયું તેને તે જ વખતે પ્રતીતિમાં એમ જ આવે, જ્યારે એવો અનુભવ, અભેદ અનુભવ થાય ત્યારે પ્રતીતિ ઊંધી રહી શકે એમ ન બની શકે. વિચારના કાળે, પરોક્ષ નિર્ણયના કાળે પ્રતીતિ ઊંધી રહી શકે છે, પણ અનુભૂતિના કાળે પ્રતીતિ ઊંધી નથી રહી શકતી. એ પહેલા તો એના ઊંડાઈની શક્તિ અણાઈ ગઈ હોય છે, પણ એ વખતે પ્રતીતિ સવળી થાય છે, સવળી હોય, કેમ કે અનુભવ એવો પ્રત્યક્ષ છે એટલે આપોઆપ છે, એના માટે કઈ કરવું ન પડે. અનુભૂતિ તે હું છું એના માટેનો પુરુષાર્થ છે, પ્રતીતિ આપોઆપ તો હોય. જેમ પુનિશાળીને પગલે પગલે નિધાન નીકળે, પુણ્યનો ઉદય હોય, ઊંધા પાછા નાખે તો હવળા પડે, બુદ્ધિ વગરનું કામ કરે તો પણ એનું પરિણામ એને હવળું આવે, જગતમાં દેખાય છે કે નહીં. જેમ પુનિશાળીને પગલે પગલે નિધાન નીકળે તેમ આત્મપીપાસુને પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદના નિધાન મળે છે. આવી ભાવવાહી વાત છે, દ્રષ્ટાંતો જગતના પુનિશાળીનો લીધો છે. બુદ્ધિ કામ ન કરે, આને આ હળું કર્યું તો ના હળું ક્યાં થઈ ગયું, અથવા એમ થયું કે આ કઈક ઘરમાં કઈ ખાડો ખોદો, ગટરનું પાણી રસ્તા ઉપર જવાના બદલે અંદર ઉતરી જાય, ખાડો ખોદવા જાય ગટરના પાણીનો ને અંદરથી નીકળે નિરાત, કુલ ફળે ત્યાં શું થાય એને કઈ રોકી શકાતા નથી. પાપ ફળે એને રોકી ન શકાય, એમ પુણ્ય ફળે એને રોકી શકાતા નથી. માણસ માને છે કે મેં બુદ્ધિ લગાવી, મેં પુરુષાર્થ કર્યો અને પ્રયત્ન કર્યો એટલે મને મળ્યું, ખોટી વાત છે. એ તો બધા પૂર્વકર્મકૃત પ્રકારો છે. ત્યાં તો ભલે એ પ્રકાર હોય, પણ આત્મપિપાસુને જેને આત્માના આનંદની પીપાસા છે, તૃષા છે અથવા તીવ્ર ભાવના છે, તેને પ્રત્યેક પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદના નિધાન મળે છે. એની પ્રત્યેક પર્યાય અંતરમાં જાય છે અને અંતરમાં આનંદના નિધાન ભરેલા છે. એ આનંદના નિધાનમાં એ લીન થાય છે, આનંદના નિધાનમાં એ તન્મય થઈ જાય છે અને અભેદભાવ હોવાથી એને મળે છે એમ કહેવામાં આવે છે. ભાવે અભેદતા હોવાથી જાણે કે મળે છે, છે તો અનાદિથી, પણ અનુભવ નહોતો કરતો એટલે મળ્યું નથી એમ કહે છે. અનુભવ કર્યો એટલે પ્રાપ્તિ થઈ એમ કહે છે. પ્રાપ્તની પ્રાપ્તિ એનું નામ અનુભવ છે. નહોતું ને પ્રાપ્ત થયું એમ કઈ નથી, હતું એની પ્રાપ્ત અને અનુભવ થયો તે પ્રાપ્તિ છે. એમ સાધક જીવને ધર્માત્માને જે આનંદના પીપાસુ છે, જેને અનંત આનંદ જોયો છે અને હવે થોડો આનંદ જેને પોસાતો નથી એવી જેની રુચિ છે પૂર્ણતાની, એને પર્યાય પર્યાય પ્રત્યેક પર્યાયમાં આત્મામાંથી જ આનંદના નિધાન મળે છે, પોતાના આનંદનો અનુભવ કરે છે. આનંદામૃત નિત્ય ભોજી એવા કયા ધર્માત્માઓને આનંદ અમૃતનું નિત્ય ભોજન કરનારા કયા, નિત્ય ભોજન કરે છે આનંદ, એને આખા જગતથી ઉપેક્ષિત થઈ જાય એવો આનંદ છે. ઉપેક્ષા કરવી નથી પડતી, મોહને છોડવો નથી પડતો, મોહ જોરતો નથી કરી શકતો પણ મોહ એને ખેંચીતો નથી શકતો, પણ એને મોહને તોડવા માટે કાંઈ કરવું પડતું નથી. આનંદ અમૃતનું ભોજન કરે છે, આખા જગતથી એ ઉપેક્ષિત થઈ જાય છે, ઉદાસીન થઈ જાય છે. એનું પ્રેમ ન કર્યો તેથી શ્રવણ ફળ ન આવ્યું. શું કહે છે આ પ્રશ્ન થાય છે કે ઘણા વર્ષોથી ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીએ છીએ અને મહાન પરમાગમોનો સ્વાધ્યાય પણ કરીએ છીએ સત્શાસ્ત્રોનો, છતાં એનો ફળરૂપ સ્વાનુભૂતિ કેમ પણ થતી નથી, મોક્ષ માર્ગમાં કેમ પ્રવેશ થતો નથી. દિવસો જાય છે, મહિનાઓ જાય છે, વર્ષો જાય છે, કેટલાકને તો અડધી જિંદગી એમાં ગઈ. 45 વર્ષથી તો ગુરુદેવ પ્રવચન કર્યા, 8 વર્ષ બીજા થયા, 53 વર્ષ થયા, કેટલાકને તો એટલું આયુષ નથી હોતું કે આટલે લાંબે સુધી આયુષમાં હોય મનુષ્ય પર્યાય. એવું અનંતવાર સાંભળેલું છે, જે ઉપર ઉપરથી પરલક્ષે સાંભળે છે એવું તો અનંતવાર સાંભળેલું છે. પરલક્ષે સાંભળે છે, બુદ્ધિ બરાબર લગાવે છે, પણ ઓળખવા માટે, નિર્ણય કરવા માટે, નિર્ણયના ઉદ્દેશથી સાંભળતો નથી. સ્વલક્ષ કરો કેમ થાય, સ્વલક્ષ માટે સાંભળતો નથી. જો ઓળખે લક્ષમાં લઈએ તો પ્રેમ એટલે એનો મહિમા, એવો અંદરથી ઉમટી પડે, રોકો રોકી શકાય નહીં એવી વસ્તુ છે. ચૈતન્ય વસ્તુ એવી મહાન છે, સાક્ષાત સિદ્ધ પદ જ છે, એવી માન છે એટલે તો પોતે જ સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છે. એ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરીએ છીએ લાઈફ સાઇઝ નીકળે છે ને ત્યારે છ ખડગાસન પ્રતિમા મૂકે ત્યારે છ ફૂટ આસપાસના મનુષ્યને ઊંચાઈ હોય છે તો એમ લાગે કે બરાબર મનુષ્ય જેટલી મૂર્તિ છે એમાં મનુષ્ય જેટલી સિદ્ધપદની મૂર્તિ છે એટલો દેહ મનુષ્ય દેહ છે એટલો જ અંદરમાં એમ સોનાનો ઢાળ્યો હોય એમ આનંદનો ઢાળ્યો છે અંદરમાં બીજી ધાતુઓ નાખીને થોડું અંદર સોનું નાખી દઈએ ચમક રહે એ બી ઢાળો છે એમાં ઢાળો છે જેટલો દેહ છે એટલો ઢાળો છે આનંદ બહાર ગોતવા જવું પડે ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે ગ્રંથ પુસ્તક વિધિ વિજ્ઞાન પછી ભગવાન આત્મા સ્વરૂપ મહિમાનો વિષય છે ગ્રંથ દ્રષ્ટિનો વિષય છે અને સ્વરૂપ મહિમાનો વિષય છે એ પોતે ભગવાન આત્મા આખે આખો છે જેવો એનું ભગવાન સ્વરૂપ છે એવું એને લક્ષમાં આપું છું અને એક જ્ઞાન લક્ષણ થી નથી મળી જાય છે એટલે તો સગવડ છે વિદ્યાત્મ અવસ્થામાં શું સર્વકાળે વિદ્યાત્મ સુધી અવસ્થામાં સર્વકાળે એના પ્રદેશોમાંથી જ્ઞાન સીધું જ બહાર આવે છે પછી વિશેષ થઈને મતે ભૂત ક્રિયાકાર એ બધું તો પછીની વાત છે ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ પણ બધું પછીની વાત છે પણ પહેલા તો શુદ્ધ પ્રદેશ થી બહાર આવે છે કે કોની મદદથી બહાર આવે છે અસંખ્ય પ્રદેશ એ જ્ઞાનનો પર્યાય વ્યક્ત થાય છે કોની મદદ છે એને મદદનો તો સવાલ નથી એને રોકી નહીં શકે એના પ્રદેશમાંથી જ્ઞાનને વ્યક્ત થતું પણ રોકી શકે એ જ્ઞાન લક્ષણ જે છે મૂળમાં જે ઉત્પન્ન અને સર્વથી ભિન્નતા એ તો એનું સ્વરૂપ છે એટલું તો સર્વકાળે મોજો છે આ સંકટ તો બધા જ કાળે છે કોઈ કાળે નથી એનું લક્ષ કરે પોતે લક્ષ કરે જ્ઞાન પોતે લક્ષ કરે જે વિશેષ જ્ઞાન આમ બહાર જાય છે બહારની દિશામાં જે જ્ઞાન લંબાય છે એના બદલે પાછું મળીને પોતામાં જોવે તો એને પોતાનું સ્વરૂપ ન દેખાય કેમ બને તેમાં અન્ય પદાર્થો પ્રતિબિંબિત થાય છે ભીણું છે મેલું છે પરોક્ષ છે તો પણ અન્ય પદાર્થો પ્રતિબિંબિત થાય છે તો એ જ્ઞાન પોતામાં ને પોતામાં જોવે તો એને પોતાનું સ્વરૂપ ન દેખાય કેમ બને અને દેખાય તો એનો મહિમા ન આવે એમ કેમ બને એ પ્રશ્ન નથી પોતાનું સ્વરૂપ જોતા એને આખું શિલ્પ દેખાય છે અનંત જ્ઞાનની ખાણ દેખાય છે અનંત સુખની ખાણ દેખાય છે અથવા અનંત ગુણોની ખાણ દેખાય છે આખો આત્મા દેખાય છે એક લક્ષણ ઉપરથી એક પાસા ઉપરથી એક અંશ ઉપરથી અંશે ગ્રહણ થઈ જાય છે ઓછામાં ઓછા ઉદાહરણમાં પંદી પંચે જોઈ લીધું હોય છે કે સ્વભાવ અરે આવો સ્વભાવ છે પણ પાછો હૃદયમાં લપેટાઈ ગયો હોય આયુષ પૂરું કરી લીધું હોય તેમાં જાય પણ એમાં વળી કોઈ અંદરમાં જ્ઞાનને જ્ઞાન જોવે ત્યાં વળી જુદો પડે ત્યારે ત્યાં છે તો આત્મા છો, જીવ તત્વ છો, જેમાં જીવંત જ્ઞાનનો પ્રવાહ, જીવતો જ્ઞાનનો પ્રવાહ છે. જીવતો છે કે નહીં, સદાય વહે છે, સદાય પ્રવહે છે, પણ એના માટે બીજા બીજી બધી મીઠાશ જરૂરી પડે છે. આ એક શરત જીવને આ કહે છે. સંયોગોની, શરીરની, ભરોસોની, દૈવી, આખા જગતમાં ક્યાંય મીઠાશ રહે એટલે રસ રહે, એટલે એની મહત્તા રહે, અને ત્યાંથી આજે પોતાના ઉપયોગને નિવૃત્ત કરી શકે. આ એને જે કાંઈ પ્રતિબંધ છે એ આ છે. એ મીઠાશ કહો કે ભાવ મળ કહો, મલિનતા છે. પંચેન્દ્રિય છે, વિચારવા યોગ્ય આ વિષય છે. સંગની પંચેન્દ્રિય છે, નિર્ણય અને અનુભવ કરે એવી પર્યાયમાં વ્યક્ત શક્તિ છે, અને કરવાની ઈચ્છા છે એવા જીવને કેમ અનુભવ થતો નથી? નથી કરવાની ઈચ્છા એની વાત એ બાજુ એને તો પડી નથી, પણ હવે વર્ષોથી આ બાજુની પ્રવૃત્તિ લઈને આવ્યો, પ્રવૃત્તિ છોડી સંસારના કાર્ય, એને શું વાંધો છે? એને પણ એના ચાલતા ઉદયમાં મીઠાશ છે. આ એને એનો મીઠાશ છે, ત્યાં એનો રસ છે, રસ છે એ મલિનતા છે. જ્યાં મળ હોય ત્યાં વિક્ષેપ હોય, મળે છે મળ અને વિક્ષેપ એને આ અંદરની બાજુ આવવા દેતા નથી. વિક્ષેપ પોતે જ વિક્ષેપ પહોંચાડે છે. ગાડીમાં વિક્ષેપનું નામ જ વિક્ષેપ પહોંચાડવું તે છે. બસ આ તકલીફ એટલે સવળી દિશા ન મળતી હોય એને પહેલાં અહીંયા જાગૃત થવું પડે છે. નાસ્તીના વિશે કે ક્યાં ક્યાં રસ પડે છે તને, ક્યાં ક્યાં મીઠાશ લાગે છે, ક્યાં ક્યાં સારું લાગે છે, શું કરવા લાગે છે, નક્કી કરતું કઈ કલ્પના કરી, કેમ કલ્પના કરી, વાસ્તવિકતા શું છે, તપાસમાં જાય ત્યાં બધું વરસ ઠંડો થઈ જાય, ધક્કો થઈ જાય, ધક્કો થયા વિના રહે નહીં. સંશોધન ચીજ એવી છે કે સંશોધનના સ્ટેજમાં રસ તૂટી જાય છે. બસ રસ તૂટે એટલે એનું મળ ઘટ્યો, મળ ઘટ્યો એટલે નિર્મળતાથી ભૂમિકા થઈ, એટલી સ્વચ્છતા નિર્મળતા થઈ. જ્ઞાન ને જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ કહો કે આખું સિદ્ધ પદ કહો, એ એના લક્ષ ઉપર આવે છે, એનું લક્ષ થાય છે, એને અંતર લક્ષ કહેવામાં આવે છે. લક્ષ થાય તો બુદ્ધિ પ્રવૃત્તિ લક્ષ અનુસાર થાય છે. પ્રવૃત્તિ નો દોર શું છે કે પ્રવૃત્તિ નો દોર લક્ષ પ્રમાણે છે. જેવું લક્ષ પર્યાય ઉપર એ પર્યાય ક્યાં દબાય છે, બાજુ દબાય છે. માર્ગને પછી છટકીને જઈ શકતી નથી, એકદમ ઓટોમેટિક છે. એવું વજનદાર વસ્તુ એવી વજનદાર છે. સાધારણ ચૈતન્ય વસ્તુ જેવી માન છે તેવી લક્ષમાં ન લીધી, બસ આટલું જ કાર્ય છે. જે કાર્ય છે એ પ્રારંભનું કાર્ય છે, એ આટલું છે. પછી એના ફળમાં સમ્યક દર્શન ઓટોમેટિક છે, કેમ કે ત્યાંથી પુરુષાર્થ થઈ જાય છે. પુરુષાર્થ અંતર શરૂ થઈ જાય છે, અંતરની દિશા એને હાથમાં આવે છે. એટલે એટલું કર્યું નથી, શ્રવણ કર્યું અનંત વાર, પણ લક્ષમાં લીધું લઈ એક વાર આપણી વાત છે. એટલે શ્રીમદજી લક્ષ થવાને તેનું ભયાન શાસ્ત્ર સમુદાય લક્ષ કરાવવા માટે છે. લક્ષ કરવાનું પોતે છે, પણ લક્ષ કરાવવા માટે એની અંદર બધા સંકેતો પડેલા છે. જેટલો વિસ્તાર છે કર્યો તેથી પ્રેમ ન કર્યો એમ છે. લક્ષમાં આવે તો એ પ્રત્યેનું આકર્ષણ, એ પ્રત્યેનો મહિમા, એ પ્રત્યેનો પુરુષાર્થ ઉત્પન્ન થયા વિના રહે નહીં. તેથી શ્રવણનું ફળ ન આવ્યું, સાંભળ્યો છતાં સાંભળવાનું ફળ ન આવ્યું, એનું આ કારણ ચોખે ચોખી વાત કરી છે. સાંભળનારાને સંભળાવે છે ને, ભાઈ તું સાંભળે છે, અહીંયા સાંભળવા આવ્યો છું, સોમનાથ સુધી તું આવ્યો, અહીંયા બેઠીને તું સાંભળે છો. હવે તારા ધ્યાન ઉપર એક વાત કહે છે કે આ વખતે પહેલી વાર નથી સાંભળ્યો, અનંત વાર સાંભળ્યું છે. લક્ષ્ય કઈ વાત માટે તેણે આત્માની વાત સાંભળી જ નથી, એમ કહે છે. સાંભળ્યું હોવા છતાં સાંભળ્યું નથી એમ કહે છે. એવા પ્રસંગો બનેલા, કોઈ જૂના મુક્ષો ઘણા વર્ષથી સાંભળતા હોય, સાંભળીને પ્રશંસા કરતા હોય, અનુમોદન કરતા હોય, વારંવાર સાંભળવાનો પ્રકાર કરતા હોય, એવા મોક્ષોને પણ એવી વિપરીતતા જોવામાં આવે ત્યારે ગુરુદેવ શ્રી એમ કહેવાય કે આને સાંભળ્યું જ નથી. કે સાંભળ્યું નહોતું, સાંભળ્યું તો હતું પણ એનું લક્ષ્ય નથી ગયું, એટલે સાંભળ્યું જ નથી એમ કહેવામાં આવે છે. અમે જે કહેવા માંગીએ છીએ કે તમે સાંભળ્યું નથી, કેમ કે લક્ષ્ય નથી. એટલે લક્ષ ન કર્યું માટે તેને આત્માની વાત સાંભળી જ નથી એમ કીધું. સાંભળી હોવા છતાં જો વાપર્યો, સથતચિત સાંભળી છે, વ્યવહારે સાંભળી છે, ભલે ભાવે નથી સાંભળી પણ દ્રવ શ્રવણ કર્યું છે, એ કાંઈ નથી કહેતા. ફૂલમાંથી કાપે સાંભળી જ નથી માને આત્માની વાત સાંભળી. ખરેખર સાંભળ્યું તેને કહેવાય કે જેવી ચૈતન્ય વસ્તુ છે તેવી અનુભવમાં આવી જાય. લક્ષણ પછી અનુભવ થઈ જવાનો છે. એટલે જેવી ચૈતન્ય વસ્તુ મહાન છે એવું તેનો અનુભવ થઈ જ જાય, અનુભવમાં એ આવી જ જાય, ત્યારે એને ખરેખર સાંભળ્યું છે એમ કહેવામાં આવે છે. એટલે એને ભાવ શુદ્ધ જ્ઞાન પણ કહેવામાં આવે છે. એવા ભાવથી એને સાંભળ્યું કે અનુભવ કરી લીધો માટે એને ભાવ શુદ્ધ જ્ઞાન પણ કહેવામાં આવે છે. અથવા આત્મા જ શુદ્ધ ચૈતન્ય એને એવા ભાવથી એને રૂચેથી ભાવને એવી રૂચેથી એને સાંભળવું જોઈએ કે જેથી એની વિરુદ્ધ રૂચિ રાગ રૂચિ પરની રૂચિ એની મટે મટીને મટે તો એને સાંભળ્યાનું
પ્રયોજન લાગે ત્યાં તો બરાબર સાવધાન થઈ જાય
અપને શક્તિનો ઉપયોગ કરે બહારમાં. અહીંયા એટલી દરકાર તીક્ષ્ણતાને સૂક્ષ્મતા આપતી નથી. એ એમ સૂચવે છે કે આ જીવને જે પોતાનું આત્મિક સાધવું છે એ લાયક નથી, એને એને લાયક નથી. તમારે પણ વાત કરેલી છે એ મને લાયક નથી. હજી તો વખત છે, હજી તો ઘણો ટાઈમ છે, હજી તો આપણી ઉંમર આટલી થઈ છે.
બહાર છોડી દેવા મને એટલે જ્ઞાન